ઓસ્ટ્રેલિયાની સંસદમાં સિટીઝનશીપ અને સાયબર સિક્યોરિટીને લગતા ત્રણ મહત્વના પ્રસ્તાવો પર અત્યારે ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવો પસાર થઈ શકે તો દરેક નવો કાયદો વ્યક્તિગત જીવન પર, નાના વ્યાપારીઓ પર અને રાષ્ટ્રીય સુરક્ષા પર વ્યાપક અસર કરશે. આવો જોઈએ આ ત્રણેય પ્રસ્તાવની વિગતો.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે ઘર આંગણે પાંગરતા ત્રાસવાદીઓ સામે કડક નવા પ્રસ્તાવ મૂક્યા છે, જેમાં સિટીઝનશીપને લગતા કાયદામાં સુધારા વધારા સૂચવવામાં આવ્યા, ઇમિગ્રેશન પ્રધાનને જરૂર પડે ત્યારે કોઈની સિટીઝનશીપ છીનવી લેવાની છૂટ આપવા માંગે છે કેન્દ્ર સરકાર, અને ત્રીજો પ્રસ્તાવ છે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા કંપનીઓને એન્ક્રિપ્ટેડ મેસેજીસ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સી સાથે શેર કરવાની ફરજ પડે. આ ત્રણેય પ્રસ્તાવિત કાયદાથી ઓસ્ટ્રેલિયાના નાગરિકોની પ્રાઇવસી અને અમુક નાગરિકો સાથે ભેદભાવ થવાની ચિંતા વિપક્ષ લેબર અને ગ્રીન્સ પક્ષે વ્યક્ત કરી છે. હાલ ચાલી રહેલ ચર્ચામાં બંને પક્ષની દલીલો પર એક નજર નાખીએ તો સરકારનો પ્રસ્તાવ કહે છે કે ઓસ્ટ્રેલિયાના નાગરિક બનવું હોય તો અંગ્રેજી ભાષાનો મહાવરો ઉચ્ચ સ્તરનો હોવો જોઈએ, આ દેશ અને ઓસ્ટ્રેલિયાના મૂલ્યો પ્રત્યે નિષ્ઠા દાખવવી પડશે, અને તે માટે નાગરિકતા માટેની અરજી પણ પીઆર મળ્યાના 4 વર્ષ પછી જ કરી શકાશે. આ બધા પ્રસ્તાવો વિશે અગાઉ આપ સાંભળી ચૂક્યા હશો. આ સરકારી પ્રસ્તાવ ગઈકાલે વડાપ્રધાને સંસદમાં રજૂ કર્યા ત્યારે ભારપૂર્વક કહ્યું કે ઓસ્ટ્રેલિયન કુટુંબમાં જોડાવવું હોય તે લોકો પાસે ઓસ્ટ્રેલિયા પ્રત્યે દેશભક્તિની શરત મૂકવી જરાય ગેરવ્યાજબી નથી. જો ઓસ્ટ્રેલિયન સિટીઝન બનવું હોય તો આટલું તો તેમણે કરવું જ જોઈએ.
There is no more important title in our democracy than Australian citizen, and we should make no apology for asking those who seek to join our Australian family to join us as Australian patriots, committed to the values that define us, committed to the values that unite us.
દેશ દાજ કે પછી ઓસ્ટ્રેલિયન મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા કેવી રીતે ચકાસી શકાય તો અંગ્રેજી ભાષાની જે પરીક્ષા હોય છે તેમાં મૂલ્યો અને જીવનશૈલી વિશેના પ્રશ્નો ઉમેરવાનો પ્રસ્તાવ છે. સરકાર આ પરીક્ષા થોડી વધુ અઘરી પણ બનાવવા માંગે છે, જેથી જેને માત્ર કામ ચલાવ અંગ્રેજી આવડતું હોય તે આ પરીક્ષા પાસ ન કરી શકે અને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ન મેળવી શકે. પ્રસ્તાવ સામે આંગળી ચિંતા વિપક્ષના સિટીઝનશીપ પ્રવક્તાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવી બધી શરતો જે લોકો ઓસ્ટ્રેલિયામાં આવી ચૂક્યા છે તેમના પર હવે મૂકવાનો શું અર્થ છે? શું તેમને પીઆર આપતી વખતે તેમને ચકાસવામાં નહોતા આવ્યા?
How can it be that it only applies to people who are permanent residents, all of whom are already here? If it's a national security issue, how can it be applying to people who are already here? And if they are a national security problem, why are they permanently living here?
બીજો પ્રસ્તાવ છે ઇમિગ્રેશન પ્રધાનને અપીલ્સ ટ્રિબ્યુનલના નિર્ણયને ઉથલાવી કોઈની નાગરિકતા છીનવી લેવાનો અધિકાર આપવો. હાલના કાયદા હેઠળ વિઝા બાબતે ઇમિગ્રેશન પ્રધાન અપીલ્સ ટ્રિબ્યુનલને ઉપરવટ જઈ શકે છે, પણ નાગરિકતા આપવાના નિર્ણયમાં નહીં, અને તે હવે સરકાર બદલવા માંગે છે.
It's an anomaly where a minister can cancel a visa, have that decision overturned by the AAT and then substitute a decision in place of the AAT decision, but you can't do that in relation to the granting of citizenship.
આ બધા જ પગલા ત્રાસવાદ વિરોધી પગલા તરીકે રજૂ થઈ રહ્યા છે. ફેરફારોની સૂચિમાં ત્રીજો સૂચિત ફેરફાર છે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા કંપનીઓને એન્ક્રિપ્ટેડ મેસેજીસ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ સાથે વહેંચવાની ફરજ પાડવામાં આવે. એન્ક્રિપ્શન ટેકનોલોજી વાપરી દરેક સંદેશને એક કોડમાં ફેરવી દેવામાં આવે છે, અને જ્યારે સંદેશ નિયત વ્યક્તિને પહોંચે ત્યારે એ વ્યક્તિ પાસે એક ખાસ અલ્ગોરિધમ હોય જેની મદદથી એ મેસેજ ડીકોડ કરી શકે. આ મેસેજની હેરફેર કરનાર પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ, ફેસબુક કે અન્ય કંપનીઓની નજર સામેથી મેસેજ પસાર થાય, પરંતુ એલ્ગોરિધમ વગર તેઓ જાણી ન શકે સંદેશમાં શું છે. સિડની સ્થિત હેક લેબ્સના ક્રિસ ગેટફર્ડ કહે છે કે જો ટેક કંપનીઓને આ મેસેજીસ વચ્ચેથી આંતરી સરકારને સોંપવા પડે તો એ પ્રક્રિયા અન્ય હેકર્સ પણ વાપરી શકશે. એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી વિભાગો, સુરક્ષા એજન્સી અને બેંકના સંદેશ પણ તેઓ હેક કરી શકશે.
If providers were to create a backdoor for governments to gain access to certain messages. It's inevitable that hackers and hobbyists would certainly find the backdoor also and make use of it to try and gain access as well. And you're weakening the overall design of the encryption, which then puts the average person who uses that particular application at risk as well.
હાઈટેક ક્રાઇમ સેન્ટર સાથે 4 વર્ષ સુધી અને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ સાથે 21 વર્ષ સુધી સંકળાયેલા નાઇજેલ ફેર જણાવે છે કે મેસેજ ઇન્ક્રિપ્શન વાપર્યા વગર પણ સરકાર નાગરિકોના સંદેશ વ્યવહાર મોનિટર કરે જ છે, જેમાં મેટાડેટા, જે 2 વર્ષ સુધી સાચવી રાખવાનો કાયદો હાલમાં જ અમલમાં આવ્યો છે, તે સૌથી મોટું હથિયાર છે. શું વાત થઈ તે તો ખબર ન પડે, પણ કોણે, કોની સાથે, કેટલા વાગે, ક્યાંથી વાત કરી અને વાત કેટલી લાંબી ચાલી, એ બધી જ માહિતી આજે સરકાર પાસે હાથ વગી છે. તેમાં જો સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ, ફોન ટેપિંગ અને ઈમેલ કે સોશિયલ મીડિયાનું ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ઉમેરવામાં આવે તો મોટાભાગની માહિતી તો મળી જ ગઈ.
Metadata is the first one. It's really powerful and is very easy to use and provides a lot of rich data. There's things like physical surveillance, there's other electronic surveillance, and there's also eavesdropping on normal communication. Then we start going down to social media feeds and all the other things that people are doing out there, which give a really good picture of the sorts of people that are out there and the sorts of things that they're doing.
એન્ક્રિપ્ટેડ મેસેજીસ શેર કરવાને મુદ્દે વડાપ્રધાને ચોખવટ કરી છે કે સંદેશ આંતરવાનો વિકલ્પ કોઈ નિયમિત ધોરણે બધા મેસેજીસ પર અને બધા નાગરિકોના મેસેજીસ પર લાગુ કરવાનો વિચાર નથી. હા, માત્ર શંકાસ્પદ સંદેશ વ્યવહાર જણાય ત્યારે ટેક કંપની, સોશિયલ મીડિયા કંપની અને સુરક્ષા એજન્સી ભેગા મળીને કામ કરે તે માટે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ઘરઆંગણે લેવાઈ રહેલ આ પગલા ઉપરાંત 5 દેશોના સંગઠન ફાઇવ આઈઝની બેઠકમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયાના એટર્ની જનરલ કેનેડાની મુલાકાતે જશે, જ્યાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રતિનિધિઓ સાયબર સિક્યોરિટીની નવી યોજનાઓ પર ચર્ચા કરશે.